એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું મનાલી જોશી ઈસવીસન 1992માં પ્રીતિસેન ગુપ્તાને કલમે ધવલ આલોકમાં નોંધાયેલ અવેક્ષણની સ્મૃતિઓના પ્રવાસે લઈ જઈશ. એન્ટાર્કટિકાની પહેલી સવારે શ્વેત અંશ અંશ થઈ એને છૂટું પડી જતું જોયું હતું. આમ ને આમ શું ધ્રુવનો વિમલ અંશ આવી જવાનો હતો પરમ સમીપે? એ માન સરોવરમાં તરતા દૈવી રાજહંસ હતા કે સ્વર્ગના કોઈ કુંડમાં ઊગેલા પુંડરિક હતા? એન્ટાર્કટિકાને લાક્ષણિક એવા હિમખંડો, આઈસબર્ગ્સનું અમારું આ પ્રથમ દર્શન, બરફના તરતા અલ્પતનું પહાડ, અવનવા આકાર, અવનવી આકૃતિ, ભૂરા ગગનમાં શુભ્ર વાદળ, ભૂરા સાગરમાં શ્વેત બરફ, કોણ મૂર્તિને કોણ મુકર, કયું ઉર્ધ્વ ને કયું નિમ્ન, રૂપ પ્રતિરૂપ, એક જ દેવના બે સ્વરૂપ, બંને આરાધ્ય બંને આસ્વાદ્ય. નાના મોટા બરફના ટુકડાઓ થીજેલી નદીઓ કે કિનારીઓમાંથી તૂટી તૂટીને દૂર જતા હતા, તરતા, ડૂબતા, ઓગળતા, એમને પાછળ મૂકીને વહાણ નીકળી જાય. સહેજવારે ઝૂકીને જોઈએ તો નાનકડા ટુકડાઓ વધુ નાના થયા લાગે. નાના મોટાનું વાસ્તવિક માપ શબ્દોમાં સમજાવવું અઘરું છે, પણ નાના કહું ત્યારે પણ ઘરના ઓરડાના પરિમાણના તો ખરા જ, ને મોટા એટલે ઘર જેવા કદના. આ તો મેં સાધારણ રીતે જોયા તે. દૂર હશે તે માઇલો લાંબા પણ હોઈ શકે. એ 225x100 માઇલ, 150x115 માઇલ અને 150x85 માઇલના પણ હોઈ શકે. 1927માં એક દેખાયેલો જે 250 માઇલ લાંબો અને 110 ફીટ પાણીની બહાર હતો, કહે છે કે હિમખંડ બહાર દેખાય તેનાથી અનેક ગણો અંદર હોય છે. 1965માં નોંધાયેલા એક 225 માઇલ લાંબો હતો અને એનું ક્ષેત્રફળ 10,000 ચોરસ ફીટથી વધારે હતું. આ તો હિમદ્વીપો જ વળી. દર વર્ષે એન્ટાર્કટિકામાંથી 500 હિમખંડ છૂટા પડે છે. દરેક ખંડ સરેરાશ 10 લાખ ટન શુદ્ધ જળનો બનેલો હોય છે. આ બધા હિમસ્તર કે હિમજીહવા કે હિમનદીઓમાંથી તૂટીને થયેલા હોય છે, તેથી સપાટ મેદાન જેવા દેખાતા હોય છે. દરેક ખંડ દિવસના સરેરાશ 14-25 માઇલ કાપે છે. નાના ટુકડા તો ઉનાળાના 2-3 મહિનામાં ઓગળી જાય છે, મોટા 2-4 વર્ષ પણ ટકી રહે છે. એક મહાખંડથી જ તો ઓગળતો 11 વર્ષ સુધી દેખાયો હતો. હિમખંડોને પણ જીવન છે, વ્યક્તિત્વ છે, એમનું પણ શાસ્ત્ર છે. એન્ટાર્કટિકાના એ પ્રતિનિધિ છે. જોનારમાં એ આદર અને વિસ્મય ઉત્પન્ન કરે છે. એમના પરિમાણ, શિલ્પભંકી, પ્રકાશને ધુમ્મસની સાથે બદલાતા રહેતા રંગ, ભૂરાશ, લીલાશ, દૂધિયો, ભૂખરો, મોતી જેવો, હાથીદાંત જેવો અને પરિસર સાથેનું એમનું સંવેદન, આ બધું પ્રેક્ષકને મુગ્ધ કરી રહે છે. નિશ્ચલ મહાહિમખંડ એન્ટાર્કટિકાની પરિસ્થિતિથી આ સ્થાનાંતર પરાયણ હિમંશો બચી જાય છે. રંગ કે વિરોધહીન એ મરુભૂમિ એની અનન્ય સરળતાને કારણે અનુપલબ્ધ, અસ્પૃશ્ય રહે છે, જ્યારે આ અંશોનું વ્યક્તિત્વ, સૌંદર્ય આપણને કળા, ઇન્દ્રિયો અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. છૂટા પડી જઈને એ પોતાની ગતિ, પોતાની મતિ કેળવે છે. હિમને હિમથી જ નહીં, પણ એ હિમને આકાશ, અર્ણવ, ઈલા સાથે જોડે છે. એની આસપાસ ઉડતા પંખીના અવાજથી, મોજાની થાપટોથી, તડતડ તૂટતી તડોથી એ મહોપ સ્થિત હિમની અનંત નિશબ્દતાને ભાંગે છે. એન્ટાર્કટિકામાં જે જટિલ છે તે સ્પષ્ટ છે, જે સરળ છે તે વિચક્ષણ છે. એક જ તત્વ જળમાંથી આ વિશ્વ બનેલું છે. પૃથ્વીચિત્ર અહીં હિમચિત્ર બન્યું છે. હિમખંડોની દિવાલોમાં તાજી નિર્દોષ સમુદ્ર નીલ જાય છે અને એના પાયાની આસપાસના પાણીમાં પણ એ જ વર્ણ દેખાય છે. જ્યારે એના કદનો રંગ મલિન અનુભવી સફેદ છે. વિરાટ હિમદ્વીપો પોતાનું જ વજન ઉચકી શકતા નથી અને કિનારીઓમાં કાપા પડી તૂટી જાય છે. મોટા કટકા પાણી ઉછાળે છે, મોટા અવાજ સાથે ભાંગી પડે છે. કેટલો ઇતિહાસ, કેટલી દંતકથા, કેટલું ગાંભીર્ય, કેટલું હાસ્ય, કેટલું પ્રચ્છન્ન, કેટલું નિગૂઢ, કેટલું સુંદર, કેટલું અસુંદર. અખંડિત વિશ્વ છે ને તોય અખિલ છે. પૃથ્વીલોક છે ને છતાં અલૌકિક છે. હિમખંડોની ધાર પરથી બરફની ભૂંગળીઓ લટકતી હતી. બરફને પાણી થઈને સરકી જવાની તક નહોતી મળતી. કેમેરામાં આંખો દ્વારા આ કડા દૃશ્ય ઝડપાતું નહોતું, પણ શક્તિમાન દૂરબીનથી જોતા હિમખંડ ખૂબ પાસે દેખાતા હતા અને એમના રૂપ રંગ ને લક્ષણા અતિ સ્પષ્ટ થઈ આનંદાશ્ચર્ય પમાડી રહેતા હતા. કહે છે કે એન્ટાર્કટિકામાં અત્યંત રોમાંચની બે ક્ષણો છે. સર્વપ્રથમ હિમખંડનો સાક્ષાત્કાર થવો અને ત્યાંના અનતિરુદ્ર સૂર્યના કિરણથી પ્રજ્વળતા એ પ્રવાસના અંતિમ હિમખંડની વિદાય લેવી. આ પ્રમાણે રોમાંચની બીજી ઘડી અમારી બાકી હતી ને એની અમને ઉતાવળ પણ નહોતી. ક્યારેક આ તરતા ખંડના સપાટ સ્તર પર એકાદ સિલવામ કુક્ષી કરી રહેલી દેખાતી. તે ક્યારેક વહાણની હાજરી અનુભવીને કિનારીઓ પરથી કૂદીને સાગરમાં પડતા પેંગ્વિન જોવા મળતા. કેટલાક હિમ અંશ લંબચોરસ અને સંતુલિત હતા, તો કેટલાક વારી અને વીચીના કોતરકામને કારણે કાણા કમાનો અને ગુફાઓથી મોહક તેમજ વિસ્મયકર બન્યા હતા. એક દિવસ તો 100-100 માઇલ સુધી અવિરત અગણિત હિમખંડો સાથે રહ્યા હતા. ખરેખરું કૌતુકરંજન ઉપાદાન એન્ટાર્કટિકાની આ વિલક્ષણ રંગભૂમિ પર એમનું જ હતું ને. દક્ષિણો દધીના અવિચ્છિન્ન વર્તુળાકારનું ખંડન બરફના આ પહાડ ટુકડા કટકાથી થતું હતું. કેવું સુચારું હતું! વિશ્વનો આ આરંભ હોઈ શકે? કશું આદિમ, કશું અદીક્ષિત, કશું અભ્રષ્ટ, કશું ઉદ્દાત. કેટકેટલું વૈવિધ્ય! હિમખંડના જુદા જુદા દેખાવોનું વર્ણન ન્યાયપૂર્વક કોઈ કરી શકે ખરું? એકવાર મોટા સપાટ સ્તરના હિમખંડોનો એક સમૂહ જોયો, એ જાણે હિમ સમાજ હતો અથવા હિમખંડોનું નગર. ક્યારેક અસામાન્ય આકારો ઉપસ્થિત હતા. એકની રચના ખૂબ જટિલ હતી. અંદરથી મોજાથી ખવાઈને એ કળાકૃતિ બન્યો હતો. એના શિલ્પીકૃત અંતર્ભાગમાંથી પેલી સમુદ્રનીલ જાય ઉપસતી હતી. ભલેને બરફની ઘનતા આ વર્ણનું વૈજ્ઞાનિક કારણ હોય, મને તો એ અદ્ભુત જ લાગતો હતો. દક્ષિણ ધ્રુવ પર પડતી બરફની કણીને ખસતા ખસતા રૂપ બદલતા હિમનદી કે હિમજેહવાનો ભાગ થઈ કાંઠે આવતા 5-1 લાખ વર્ષો થાય છે એમ વિજ્ઞાન કહે છે. એન્ટાર્કટિકામાં અમે જે જોતા હતા તે અતિ પૂર્વકાલીન હતું અને અહીં અમે અર્થહીન, ઇતિહાસ શૂન્ય. એમ લાગતું હતું કે જાણે આ તુષારપુંજો આલોકમાંથી જન્મ્યા છે, દૂરસ્થ ક્ષિતિજમાંથી આવિર્ભાવ પામ્યા છે. શીત વિશ્વના આ પ્રતિનિધિઓ હશે? લઈ જતા હશે વહી સંદેશ સીમાંતરે? લાગે છે કેવા ભવ્ય, નિજમગ્ન, સ્વપ્નસ્થિત અથવા સમાધિસ્થ. જાણે કોઈએ એક નવું વિશ્વ બનાવી એને તરતું મૂક્યું હતું. આકાશમાં તરતા વાદળા, સાગરમાં તરતા હિમપિંડ, સૃષ્ટિના સંપૂર્ણ સામંજસ્યનું એ ચિત્ર ને એમાં બે જ રંગ, નીલ અને ધવલ. ધવલ અને નીલ. કશો સંઘર્ષ નહીં, કશું ઘર્ષણ નહીં. અર્ણવ કદાચ અભ્રના દર્પનું પરાવર્તિત રૂપ થવા જ સર્જાયો હતો, પણ જાણું છું કે આ ઋતુ અનિત્ય છે. જો અમને સર્વસામાન્ય વાદળિયું કે વરસાદિયું આકાશ મળ્યું હોત તો ક્યાં કશું દેખાત. અમારું ભાગ્ય ખરેખર કોઈ અજેય વરદાનની જેમ ટકી રહ્યું હતું. એન્ટાર્કટિકાના મહાધિપત્યનું મને તો જાણે મુહૂર્ત દર્શન જ થવાનું હતું, ને છતાં મન હર્ષ અને સંતોષથી ભરાઈ રહ્યું હતું. સાથે જ જીવનકાળની અનન્ય અસાધારણ આ યાત્રાનો વિચાર કરતા અકલ્પ્ય અનુતાપ પણ થતો હતો. આ વિશ્વ યુગોથી અહીં હતું ને રહેશે. હું કોઈ રીતે એનો ભાગ ન હતી. મારા કથન ને બોધનની શક્તિની બહારનું આ વિશ્વ હતું. એક સવારે ઉઠીને જોયું તો શરૂઆતથી જ દિવસ સ્વચ્છ, સૂર્યપ્રકાશિત અને ઉષ્માસભર હતો. અમે ગેલાર્શ નામની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સાંકડો જળમાર્ગ એના સૌંદર્ય માટે એક ખ્યાતનામ છે, અને બહાર જઈને જોયું તો એ પ્રસિદ્ધિ સાર્થક થતી હતી. બંને બાજુ હિમ આચ્છાદિત ગીરી પંક્તિ હતી, ઉજ્જવલ, શુભ્ર, મૃદુ, બલવત, સર્વવ્યાપી હિમ અનિંદ્ય હતું. ઠેક ઠેકાણેથી લાવા કર્કશ પ્રસ્તરો દેખાઈ આવતા હતા. અતિવિશદ અને યમકાલીમાનું આ દર્શન દ્વંદ્વ હંમેશ મુજબ વૃક્ષ વિષમ હતું. એમ લાગ્યું કે અંતે આ ખરેખરું એન્ટાર્કટિકા હતું. હિમ વિશ્વનું આ યથેષ્ટ પ્રેક્ષણ હતું. તરતા હિમ સંઘાત દૃશ્યમાં વધારે રસનું પરિમાણ ઉમેરતા હતા. આકાશ વિમલ નીલ હતું, બાકી બધું સફેદ. નિસર્ગની શોભનાકૃતિ લગભગ સર્વાંગે એ એક તત્વથી શાસિત થઈ હતી જે તદ્દન રંગહીન છે, તેમજ બધા જ રંગોનું સંપૂર્ણ મિશ્રણ છે. જે સાવ સરળ છે તેને માટે આ કેવી વિરોધમય ભાષા વાપરવી પડે છે. આ કે જે વિરોધહીન છે તે કેવું વર્ણન કઠિન છે. દૂરબીનથી જોતા આ હિમશૈલ સંહતિઓ ખૂબ પાસે આવતી હતી. એમની કિનારીએ અને સપાટીએ ઘણી વિગતે જોઈ શકાતી હતી. એમના બંધારણો કેટલાક નવાઈકારક હતા. વૈવિધ્ય કેટલું વિપુલ હતું. આંખો દ્રશ્યપટ દિવ્ય અને હૃદયગ્રાહી હતો. અને બાજુમાં મિંકી જાતના વેલ યુગલનું રમમાણ થઈ જળને ક્ષણિક વલયોથી સ્પંદિત કરતા જવું. બહાર જ રહેવાનો લોભ ખાડી હું થોડું લખવા વાંચવા અંદર ગઈ. થોડી વારે અચાનક ઊભી થઈ બારીમાંથી બહાર જોયું ને ઉત્તેજિત થઈ જવાયું. હાથ વગા કેમેરાને ઝડપીને બહાર ધસી ગઈ. પેલા પ્રકાશોજ્જવ, સૌંદર્યોજ્જવલ, ગૌર શ્યામ તીક્ષ્ણ ત્રિકોણાકારોનું જળમાં અક્ષત અન્યૂન પ્રતિફલન થતું હતું. અબધી કેટલું નિષ્કંભ હતું ને કદાચ અત્યંત નિર્મળ પણ હશે. બિંબ પ્રતિબિંબ હશે શું પ્રતિસ્પર્ધી બંને? કયું ઉર્ધ્વ ને કયું નિમ્ન? કોણ મૂર્તિ ને કોણ મુકુર? જે સપાટી પર તે ઊંડાણમાં, જે મુખ પર તે મનમાં. સરખું બધું મૌલિક અને અનુકરણ, મોહન અને છલન, યથાર્થ અને અતથ્ય, વિજય અને પરાભવ. હિમ દ્રશ્યો દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળે છે અને એ સુંદર પણ હોઈ જ શકે. તે છતાં આ બાહુલ્ય, આ સાતત્ય, આ મહિમ્ન અદ્વિતીય છે, અસાધારણ છે. અરે, એ કેવી રીતે ભૂલાય કે આ એન્ટાર્કટિકા છે, જે પૃથ્વીના કોઈ બીજા ભાગ જેવું નથી. તે આ પ્રદેશને બીજા કોઈ ભાગ સાથે સરખાવી જ ક્યાંથી શકાય? પછીથી વસ્તુ અને પરાવર્તિતનું મંત્ર મુગ્ધ કર દ્રશ્ય ચિત્ત જતું રહ્યું હતું. સારું થયું કે હું જોવા પામી. એવો અપરૂપ પ્રતિક્ષેપ પછી જોવા નહોતો મળ્યો. એક રાતે 9 વાગે સૂર્ય આકાશમાં હજી ઘણે ઊંચે હતો. દૂરની ક્ષિતિજના વાદળોએ બરફના જેવા રૂપ આકારો ધારણ કર્યા હતા કે છદ્મવેશ લઈ બરફ વાદળો સાથે ભળી ગયો હતો. કોને ખબર કે ખરેખર શું હતું? લાગતું હતું તો એવું જ કે અંબરાંતે પર્વતો આભમાં તરી રહ્યા છે. જળ, સ્થળ ને હવા, આ જ મૂળ તત્વોની અહીં ઉપસ્થિતિ. ત્રણે અંદરોઅંદર વહેંચાતા વલોવાતા રહેતા હતા. મન આ જાદુઈ અસર નીચે બંદીવત હતું. બુદ્ધિ રહી જતી હતી પ્રશ્નાર્થ ચિહ્નને અંતે. બીજી એક રાતે 10:30 વાગે સૂરજે પોત પ્રકાશ્યું. ઘનઘન સ્વચ્છ શ્વેત બરફ સૂર્યના સળગતા સુવર્ણને કારણે આછા કેસરી રંગની કલ્પનોત્તર ભાષા પામ્યો હતો. જોઈને જ ચિત્ત ચંચળ થઈ ગયું. દોડીને વહાણની પાછલી બાજુ પર ગઈ. ત્યાં પવન ઓછો લાગતો હતો, દર્શન વધારે સારું હતું. પછી દોડીને નીચે જઈને કેમેરા લઈ આવી ને ઉન્માદમાં સૂર્યની ને તેના આસપાસની તસવીરો લીધી. આ દૃશ્ય તત્વ જ એવું છે કે ગાંડા બનાવી મૂકે. આકાશ અસાધારણ પરિષ્કાર હતું ને અપસરણ કરતો સૂર્ય ચમત્કાર સદૃશ હતો. આને પણ સૂર્યાસ્તનું નામકરણ શું આપવું કે જ્યારે હજી કલાકો સુધી તેજ ઝંખવાવાનું ના હોય?